તમારી ઘેરે જે લાવ્યો છે મારો જ દીકરો છે ને, હું એમ ક્યાં માનું છું મારો દીકરો, મારો જ દીકરો છે. ઘણી ફેરી હાવ સીધી ભાષા તો દુનિયા ન ઓળખાય, લો ન સમજે. તો બાબા નંદ નો સમજે કે હાવ ચોખ્ખું કહી દે, તમે હું કામ ઉપાય દીકરો છે, તમારો કેવો મારો છે એમ કહી દીધું. તમારી ઘેર જે લાલો મારો જ દીકરો છે, બસ એની મને મોજ છે. બાબા નંદ એમ સમજ્યા કે મિત્રનો જે દીકરો છે પોતાના તુલ્ય કહી શકે એટલે એમ વાત કરે છે. વસુદેવજી કીધું છે ને, હાચજો, મોટો કરજો અને ખૂબ ડાહ્યો કરજો, ખૂબ જ ભલામણ કરી છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, બાબા નંદની એ જ વખતે વસુદેવજીની આંખ ફરકી છે ડાબી, અને આંખ ફરકતાની સાથે વસુદેવજીના મનમાં સંશય થયો કે ગોકુળમાં જરૂર કંઈક ભય આવ્યો હશે. બાબા નંદને કીધું છે, બાબા તમે જલ્દી ગોકુળ પહોંચી જાઓ, કંઈક ભય આવ્યો લાગે. બાબા નંદની તકલીફને વસુદેવ સમજી ગયા, પરંતુ વસુદેવજીની ભાષાને બાબા નંદ ન સમજી શક્યા. કથા બહુ અદ્ભુત છે. બાબા નંદની ભાષા એને વસુદેવજી પામી ગયા, વસુદેવજી એના દુઃખને સમજી ગયા, પરંતુ વસુદેવજીની ભાષા એ બાબા નંદ ન સમજી શક્યા. મોટાની વાત ઘણી ફેરી નાનો સમજી જાય, પણ નાનાની વાત મોટાને સમજવી બહુ કઠણ પડે છે, ન સમજી શકે. એટલે વિનુબા ભાવે એક વાત અદ્ભુત લખી કે આ જગતમાં મોટા પુરુષો તો બહુ થયા છે, બહુ થયા છે, પણ નાની વ્યક્તિનો લાભ જ કદી મળ્યો નહીં. એની સામે જોતા જોતા તો કાંધો દુખવા મળી, પણ પેલા મોટા કુદેમ હેઠું ન જોયું, થયા તો બહુ મોટા. અને એના કરતા એક મન આમ બહુ અનુભવ પછી તમને કહું છું, ઘણી ફેરી એવું પણ બને મોટી વ્યક્તિ નાની વ્યક્તિને મળવા પણ માગતી હોય, એવી ઈચ્છા પણ રાખતી હોય, નાનામાં નાની વ્યક્તિને મારો લાભ મળે એવું પણ ઈચ્છતી હોય, નાનામાં નાની વ્યક્તિને મારો લાભ મળે, મારા દ્વારા એને આશ્વાસનના શબ્દો મળે, એના જીવનમાં કંઈક વળાંક આવે, એવું જીવન થાય, એવું કંઈક એને કહું. પણ વછેટ હોય ને વછેટ, એ નાના માણસને મોટા માણસ સુધી જવા જ ન દે, તમારે જ જવાતું જ ત્યાં. ઓલો બિચારો ઘણા માથા મારે, ઘણા માથા મારે, પણ ઓલો વચ્ચે જ ઊભો હોય ઠૂઠાઈને જેમ, હવળવા જ ન દે. નાની વ્યક્તિ પછી મોટા માણસ સુધી કદી બિચારી પહોંચી જ ન શકે, મોટાનો લાભ નાનાને કદી મળી જ ન શકે. જગતની રીત છે, જગતમાં કહેવત ને, ચા કરતા કેટલી વધારે ગરમ હોય, ઓલાના મનમાં કાંઈ ન હોય, મોટાના મનમાં કાંઈ ન હોય, એના હૃદયનું હૃદય પણ એનું ઘણું વિશાળ હોય, તો ઓલું કેટલું હરખું ન આવે, લો એ ધગ ધગે જ કરે. આ કેટલી નવું જો સંશોધન થાય સમજાય, તો મોટાનો લાભ નાનાને બહુ મળે, અને જ્યાં સુધી મોટાનો લાભ નાના નથી મળતો ત્યાં સુધી એકાકાર પણ ન થાય, સમજાય. પરમાત્મા પણ આ જ ભાવથી પ્રગટ થાય. તમે કલ્પના કરો, પરમાત્મા કેટલા મોટા હોવા છતાં, અનંત કોટી બ્રહ્માંડના ધણી હોવા છતાંય મનુષ્ય જેવા થાય, એ શું કામ થાય છે કે નાનામાં નાની વ્યક્તિને મારો લાભ મળે, નાનામાં નાની વ્યક્તિને મારો લાભ મળે. નહીતર પરમાત્મા તો પોતાના ધામમાં રહ્યા થકાય પણ જીવાત્માનું કલ્યાણ કરવા માટે સમર્થ છે, પરંતુ નાનામાં નાની વ્યક્તિ મારો લાભ લે એવા ભાવથી પરમાત્મા છે ધામમાંથી અહીંયા પધારે, અને એકદમ સામાન્ય મનુષ્યની જેમ વર્તે. જો ને, માખણ ખાશે, ચોર છે, દહીં ખાશે, લબાડ છે, ઢોળ છે, તોડશે, ને ફોડે, શું કામ કરે બધું. એ બાને નાની વ્યક્તિ પાસે આવે, ભગવાન સ્વામીને લોજના પાદરમાં પોદળા વીણવા જાય, શું કામ જાય, ખીચડી પકાવે વાસણમાં જાય, નાનામાં નાની વ્યક્તિની નજીકમાં વહી જાય, અને નાની વ્યક્તિને મોટાનો લાભ પ્રાપ્ત થાય એટલા માટે એવું ઈચ્છતી હોય છે, પરંતુ વચલા હરખું નથી આવવા દેતા. એક કામ કહું, મોટા માણસને મળવા જવો ને ત્યારે વચેડ કોને કરવા, સીધું ભાગી જાવ, તમને ઘૂસ તો મારી, જો ઓલો આડોળો થાય ને આમ વાટ જોઈ, એને કઈ ન દેવું, નહીતર પછી ઓલો આડોળો ન થાય, એ વાટ જોઈને બહુ આડોળો થાય એટલે આપણે અંદર ઘરી જવું, એમ સમાજની સ્થિતિ છે. એટલે તમને કહું છું, સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, વસુદેવજીને ડાબી આંખ ફરકી વસુદેવજી કીધું છે, બાબા મારું હૃદય એમ કહે છે ગોકુળમાં કોઈ ભય આવ્યો હશે, આપ જલ્દી ગોકુળ જાઓ. બાબા નંદ ગોકુળ જવા માટે ઉપડ્યા છે. આ બાજુ કૌંસની બેન પૂતના ઘરો ઘર ફરતી ફરતી અને નાના નાના બાળકોને દોડાવતી દોડાવતી શેખ યશોદાની ઘેરે પહોંચી છે. અપસરા જેવા સ્વરૂપને ધારણ કર્યું છે. માં યશોદાની પાસે જઈને કીધું છે, મામા યશોદા એકદમ બહાર આવ્યા છે. જે પૂતનાને જો એટલું બધું સૌંદર્ય, એટલું બધું સૌંદર્ય યશોદાના મનમાં થયું, આ સ્વર્ગમાંથી કોઈ અપસરા ઉતરી કે શું? તમારા લાલન મન રમાડવા આપશું? કેમ ન આપું? તુરંત આપવા માટે તૈયાર થયા. આ કથામાં એક વાત બહુ સ્પષ્ટ સમજવી, પરમાત્માને જેને પામવા છે ઉપલો ભાવ ન જો, ઉપલો દેખાવ ન જો. ભગવાન સ્વામિનારાયણે લોયાના 18માં વચનામૃતમાં અદભુત વાત લખી, ભગવાનનો ભક્ત હોય કોઈ લૂલો હોય, લંગડો હોય, બેરો હોય, બગડો હોય, પરંતુ એ તો દેહના ભાવ છે. દેહને મૂક્યા પછી એવો નથી રહેવાનો. ભગવાનના ધામને જ્યારે પામશે ત્યારે પરમાત્મા તુલ્ય એનું રૂપ બની જશે. ભગવાનનો જેવો આકાર એવો એનો આકાર બનશે, દિવ્ય આકાર બનશે. સ્વામી સેવકનો નાતો નથી મટતો, પણ પરમાત્મા તુલ્ય બની જાય છે. ભગવાન તો ભગવાન જ છે. દેહનો ભાવ ન જોવો. યશોદા જેવું પાત્ર ઉપલગ દેહને જોવા રહ્યું છે. યશોદાજી તુરંત લાલન લઈને પુત્રને ગોદમાં મૂક્યો છે, ભગવાનને ધોડાવવા માંડી છે, ઝેર પાવા માંડી. પણ આ તો ભાઈ નટખટ છે, એને ખબર નથી, આ ભૂકા કાઢી નાખશે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, પરમાત્મા ધાવતા ધાવતા એને જીવને મળ્યા ધાવ. દૂધ તો ધાવ્યા પણ જીવને મળ્યા ધાવવા. પુત્રના અસહ્ય છાતીમાં પીડા ઉપડી છે. પુત્રના બોલવા માંડી, મુજે છોડ દીજે, મુજે છોડ દીજે. લાલો કે માસીબા, આ તમારી પહેલી મુલાકાત, પહેલી વાર તમે પ્રથમ મહેમાન થવા આવ્યા, અને તમારી મહેમાન ગતિ જો હરખી ન કરું તમારું નામ ખરાબ થઈ જાય. અને પછી અહીં કોઈ આવે નહીં, મારે તો ઘણા બધા મહેમાન કરવાના છે ગોકુળમાં, કઈ કે બતાવવાનું. પૂતના જયારે રાડે રાડ બોલાવવા માંડી, મુજે છોડ દીજે, મુજે છોડ દીજે, ત્યારે લાલો બોલ્યો છે, માસીબા સા મુંજા મુંજાલ મેતી પ્રભાક્ષિણી. માસીબા તેમ બહુ વહેલા આવ્યા, હજુ તો યશોદાએ મને પકડતા શીખડાયું, છોડતા શીખડાયું જ નથી. અંતમે આવી ગયા, થોડા દી મોડા આવ્યા તો વાંધો ન આવે. અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, પૂતનાનો જીવ જયારે કૃષ્ણ ધાવવા માંડ્યા છે, પૂતનાથી જયારે સહન ન થયું, પોતાના પોતાના મૂળ રૂપમાં આવી ગયું છે, રાક્ષસણી બની ગયું છે. વ્યક્તિ કેવો છે ને, એ તો ખરેખરીના ખેલ જયારે આવે ને ત્યારે ખબર પડે, ત્યારે ત્યારે ઓળખાય વ્યક્તિનું ઓરિજિનલ રૂપ ઓળખાય. પૂતનાનું ઓરિજિનલ રૂપ આવી ગયું છે, રાક્ષસી બની ગઈ છે. પહાડ એવા રૂપને ધારણ કર્યો, પણ ભગવાને મૂકી જ નહીં. તો તારે પોહે રૂપ ધારણ કરીને મેં પકડી, સો પકડી, હવે હવે ન મૂકું. અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, પૂતનાનો જીવ પ્રભુ ધાવી ગયા છે, પૂતના ધરતી પર પછડાણી છે, છ ગાઉમાં પથરાણી. આમાં છે ને બુદ્ધિ નહીં દોડાવતા, સમજાય છે? કારણ કે આ તો પરમાત્માના સંબંધથી, કારણ કે અમુક જે બુદ્ધિ ન ચાલે. રામાયણ પ્રસંગ લખ્યો, હનુમાનજી જ્યારે લંકા જતા હતા સમુદ્રમાં, એણે 8 યોજન પોતાનું શરીર વધાર્યું, ત્યારે વસ્ત્રો પણ એટલા જ વધ્યા છે ને, કહો જી કે તૂટી ગયા હોય એટલા જ વસ્ત્રો વધ્યા. એ પોતે ભલે સગુણ વસ્તુ હતી, પરંતુ હનુમાનજીને યોગ્ય કરીને નિર્ગુણ બની જાય, એમ પરમાત્માના ચરિત્રની વાત જ અલૌકિક છે. એમાં આપણી દ્રષ્ટિ ન પહોંચે, ન પહોંચે, ન પહોંચે. એટલે તો બહુ બહુ જ્ઞાની થાય છે ને, બહુ, માફ કરજો ભાઈ કોઈનું વધારે બોલે, બહુ ભણવા જાય ને એ કલ્યાણ માર્ગ થી એટલે જ પડી જાય છે, કારણ કે પોતાની બુદ્ધિ લડાવવા જાય, બુદ્ધિ દોડાવવા જાય, અને બુદ્ધિ અહીં સુધી પહોંચે નહીં. બુદ્ધિની લિમિટ છે, સમજાય? બુદ્ધિ એ 3 પ્રકારનો અહંકાર છે, એમાં રજોગુણમાંથી જન્મી છે, એટલે લિમિટ છે. જ્યારે પરમાત્મા અનલિમિટ છે, એટલે બુદ્ધિ ને સુધી પોગે નહીં. પછી કેવું થાય ખબર, ઓલો નો પાઠ આવતો એ તો ખટ્ટી દ્રાક્ષ છે આમ, ઠેકડા ગણાય મારે નો આમ, પછી કે ખાટી છે આમ, એમાં આમાં બુદ્ધિ દોડાવ પણ બુદ્ધિ નો આમ એટલે પછી કે આ ખોટું છે. એ સત્ય હે, શાસ્ત્ર મેં જો લેખા હે વહી સત્ય હે. છ ગાઉના પટમાં પથરાણી છે અને બહુ દેખાય, જયારે પડી ભયંકર અવાજ થયો, ગોકુળ વાસીઓ તમામ દોડતા દોડતા આવ્યા, પણ પહાડ પડ્યો એવી દેખાણી, અને પહાડ ઉપર કોઈ હાથી ખેલતો એમ કૃષ્ણ આજ પુત્રની છાતી પર ખેલી રહ્યા છે. અને પછી તો ગોકુળવાસી બધા ભેળા થયા, નિહોળી લઈને હેઠા ઉતાર્યા. આ કઈ જબર હતી કે નાની હતી, સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ત્યારબાદ કલેવરમ પરશુભિહિ સીત્વા તતે વ્રજો કસહા. ગોકુળ અને વ્રજમાં જેટલા હથિયારો હતા ભેળા કરી કાપી, અને પછી ચિત્તા પર હુડાવી, પણ પરીક્ષિત હું તને સુખ દહીય માનસ્ય દેહસ્ય ધ્રુમશ્ચાગુરુ સૌરવહા. પરમાત્માનો સંબંધ લાગુ પડ્યો છે. પૂતનાને હળગાવીને ત્યારે એના શરીરમાંથી અગર ચંદનની સુગંધ પથરાણી, બાર બાર ગાવ સુધી પથરાણી. પાપી હતી પણ ભગવાનનો સંબંધ થયો. ભગવાનના સંબંધની વાત જ અલૌકિક છે. ભગવાનનો સંબંધ જાણે અજાણે થાય પણ એનું ફળ થાય જ. દાખલા તરીકે આપણે બગાહું ખાતા હોય અને કોક આમ ઠાકરનો ઘા કરીને મોઢામાં આવી જાય, આપણે બગાહું ખાતા હોય આમ ખાયું ન હોય, અને અચિંતા કોઈ ઘા કરીને એ મોઢામાં ઠાકરનો ગાંગડો આવી જાય તો કડવી લાગે હે કે ગળી લાગે, બોલો તો ખરા. બગાહું ખાતા તોય શું કામ ગળી લાગી? ઠાકરનો સહજ સ્વભાવ છે ગળપાણ, એ ગળી જ લાગે. ઊંઘમાંથી જાગીને ખાવ તો એ ભલે, ઝોલા ખાતા ખાતા ખાવ તો એ ભલે, બગાહા ખાતા ખાતા ખાવ તો એ ભલે, કોડે કોડે ખાવ તો એ ભલે, ગળી જ લાગે. એમ ભગવાનનો સંબંધ કોઈ પણ સંજોગે બંધાય, હિતકારી જ નીવડે, અહિત કદી ન હોય. કોઈ પણ સંજોગે ભગવાન જો યાદ આવી જાય તો જીવનું રૂડું થાય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, પુત્રના શરીરમાંથી બાર બાર ગાવ સુધી સુગંધ પથરાયો. પરીક્ષિત એક પ્રશ્ન કર્યો, ગુરુદેવ મને એક વાત ન સમજણ, અભાગરીને આવો મોકો ક્યાંથી મળી ગયો? આને આવો સરસ મોકો ભગવાનની ગોદમાં ખીલ્યા અને એનું દૂધ ધાવ્યા અને પછી એને મુક્તિ આપી? સુખદેવજી મહારાજ બોલ્યા, પરીક્ષિત સાંભળ, આ પુત્રના બીજી કોઈ નહોતી, પણ બલિ મહારાજાની દીકરી રત્નાવલી હતી. ભગવાન વામન નારાયણ જયારે ત્રણ પગલા પૃથ્વી માગવા ગયા, અતિ સુહામણું સ્વરૂપ, એને જોઈ રત્નાવલીને એક સંકલ્પ થયો, ઓહો કેટલું સુંદર બાળક છે, આ મારો દીકરો બને તેવું સારું. આવો સંકલ્પ ઉઠ્યો, આવો દીકરો હોય તો ભારે મજા આવે. આવો સંકલ્પ ઉઠ્યો ને એ જ વખતે ત્રણ પગલા પૃથ્વી માગીને વામન મટીને વિરાટ થયા, અને બે પગલામાં તો બધું જયારે લૂંટી લીધું ત્યારે રત્નાવલીને બીજો સંકલ્પ થયો, આવા દીકરા હોતા છે આજ આવ્યો ને તો ભોડું બવડી નાખો એમ. એ ક્યારે બે સંકલ્પ થયેલા, ભગવાને બે સિદ્ધ કર્યા. ગોદમાં રમ્યા ધાવ્યા એટલે પુત્ર પણવાનો સંકલ્પ સિદ્ધ કર્યો, અને ધવડાયો મારવા હાટું એટલે ભોડું મવડી નાખવાનો સંકલ્પ ભગવાન સિદ્ધ કર્યો. કહો ભગવાન વહી તો સત્ય સંકલ્પ હે. ભગવાનની પાસે જેવી ભાવના કરે જીવાત્મા એવી સ્થિતિને પ્રાપ્ત કરી શકે. ભગવાન અલૌકિક મૂર્તિ છે, પણ ભગવાનની એક એક મહાનતા એ છે કે હંમેશા પોતાનું અલૌકિક પણ છુપાવવા જ મહેનત કરે, છુપાવવા જ મહેનત કરે. ક્યારેક ભાવ ઉતાવળા થઈ જાય ને ત્યારે અચિંતાનું ભગવાન પણ દેખાય આવે. જીવની તકલીફ છે, પોતાની મહાનતા જ દેખાડવા મહેનત કરે, ક્યારેક બહુ ઉતાવળો થઈ જાય ને ત્યારે બધું દમ ને કપટ ને પ્રપંચ ને બધું દેખાય આવે, બહુ ઉતાવળો થઈ જાય ત્યારે. ભગવાન ઉતાવળા થાય ત્યારે ઐશ્વર્ય દેખાય આવે. મહાભારતના યુદ્ધમાં અર્જુને ગાંડી ફેંકી દીધું ને, ઘણો મનાયો પણ જયારે હા ન પાડી ત્યારે ભગવાન ઉતાવળા થઈ ગયા અને સ્લાંગ મારી રથ ઉપરથી ઠેકડો મારી નીચે ઉતર્યા અને બોલ્યા, અર્જુન દેખીએ મેરે સામને. અને અર્જુને જ્યાં સામે જોયા તો વિરાટ સ્વરૂપ, ત્યારે અર્જુનને ખબર પડે, ઓહો આ તો ભગવાન છે, ને તો એમ માનતા મારો સારથી છે. ઉતાવળા થઈ જાય તેને ઐશ્વર્ય દેખાય. બાકી સામાન્યપણે તેનું સરખું જ દેખાય. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં જયારે બિરાજતા હતા, દાદા ખાચરને મહારાજ વિનંતી કરી, દાદા તને ફરી વાર પ્રણાવો. દાદા ખાચર કે મહારાજ એ લબ્દામાં જવાનું રહેવા દો, મહારાજ કે અમારો સંકલ્પ છે તને પરણાવો. મહારાજ ને કે મહારાજ પૌણું ખરો પણ સંતો જાનડિયું થાય ને તો. મારે કે સંતો જાનડિયું થાય. અને પછી ભગવાન સ્વામિનારાયણે બાર પટોળેના કાળુ વાવડિયાને કીધું તમે કન્યા ગોતતાઓ, અને પછી કન્યા ગોતવા નીકળ્યા. બધે જોયું પણ ક્યાં હરખું ન આવ્યું. ફરતા ફરતા ભટવદર ગયા. ભટવદર ની અંદર જસુબા જોયા અને જસુબા યોગ્ય લાગ્યા. કાળુ વાવડિયાના મનમાં એમ થયું જસુબાની સાથે આપણે દાદા ખાચર નો સંબંધ કરીએ. નાગપાલ વરુને કીધું કે તમારી દીકરી સાથે સંબંધ કરવો છે. કોનો? તો કે દાદા ખાચર. દાદા ખાચર નું નામ સાંભળતાની સાથે નાગપાલ વરુ એમ તાટું કી ઉઠ્યા. દાદા ખાચર ને અરે, એટલે સ્વામિનારાયણ એની ઘેરે એની અરે, અરે હોતા છે મારી દીકરીનો સંબંધ? એ તો જાદુગરા છે, આમ છે ને તેમ છે. કાળુ વાવડિયા કે નાગપાલ તમે ભૂલા પડ્યા છો, સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે. હું એને હારે રહ્યો છું, અનુભવ્યું છે મેં, એ સાક્ષાત ભગવાન છે. તમારી દીકરી જો દાદા ખાચર ની ઘેરે જશે, બળભાગી બની જશે, નિત્ય ભગવાન નું સેવન થશે. નાગપાલ વરુ કે તો સંબંધ કરું પણ એક શરત, અહીં જાન લઈને આવે ને ત્યારે સ્વામિનારાયણ કાંઈક પ્રતાપ દેખાડવો પડે, ઐશ્વર્ય દેખાડે ને તો સંબંધ કરું. તો કે મંજૂર છે. સંબંધ નક્કી થયો. પણ નાગપાલ વરુએ શરત કરી, સ્વામિનારાયણ અહીંયા આવે ને જો પ્રતાપ ન દેખાડે, જો અહીંયા પ્રતાપ ન દેખાડે ને તો ભર સભાની અંદર આજ ખડક થી તારું ધરતી મસ્તક અલગ કરીશ. મંજૂર છે. કાળુ વાવડિયા સંબંધ નક્કી કરીને આવ્યા. ભગવાન શ્રીહરિને દંડવટ કર્યા. મહારાજ કે કેમ થયું, નક્કી થઈ ગયું? તો કે હા મહારાજ. કોની સાથે? તો કે નાગપાલ વરુણ દીકરી જસુબાની સાથે. જસુબાનું નામ સાંભળેલું ભગવાન સ્વામિનારાયણ કે બહુ સારું, સરસ સંબંધ ગોત્યો. મહારાજ ને કે મહારાજ સંબંધ તો સરસ ગોત્યો પણ શરત એના કરતા સરસ છે. નાગપાલ વરુએ શરત કરી છે, જાનમાં જયારે જાય ને ત્યારે કઈક ચમત્કાર તમારે દેખાડવું પડશે, ભગવાન પણ દેખાડવું પડશે, નતર મારું ધરથી મસ્તક અલગ કરશે. મારે કે સારું દેખાડશે કે વાંધો નહીં. અરે વાંધો નહીં, આમ નક્કી કરો, આમ ઢીલું ઢીલું બોલો નહીં ને હાલે. મારે કે ભાઈ દેખાડશું. અને પછી જાન જયારે ભટવદર ગઈ, આજુબાજુના ગામમાં બધી ખબર પડી ગઈ કે સંબંધ તો થયો છે જસુબાનો, પણ આવી શરતની સાથે થયો છે. લોકો જોવા માટે ટોળે ને ટોળા આવ્યા કે સ્વામિનારાયણ શું ચમત્કાર દેખાડે, શું ચમત્કાર દેખાડે છે. હજારોની સંખ્યામાં માણસો આવી ગયા. જાન જયારે પાદરમાં પહોંચી, પણ ભગવાન સ્વામિનારાયણ કોઈ ચમત્કાર દેખાડ્યો નહીં. 10 મિનિટ 15 મિનિટ જ્યાં થઈ, નાગપાલ વરુની આંખ લાલ થઈ અને કાળું વાવડીને સામે જોયું. કાળુ વાવડિયાએ મહારાજને સામે જોયું, બાપ કઈક દયા કરો ને, તો આની જો આંખ લાલ થઈશ, વાર નથી જાયજી, માનમાં તલવાર બહાર કાઢે એટલી જ વાર છે. ત્યારે ભગવાન શ્રીહરિ કહે, દરબારો આપણે આજ લગ્નમાં આવ્યા છે કે દાડામાં નથી આવ્યા, હાલો ઘોડા ખેલી. દરબારોની શોખનો વિશે મહારાજને કે હાલો ભલે વાંધો નહીં. અને પછી ભગવાન સ્વામિનારાયણ માણકી ઉપર બેઠા, બીજા દરબારો બધા પોતપોતાના ઘોડા ઉપર બેઠા. અને પછી ઘોડા દોડાવ્યા, પણ ભગવાન શ્રીહરિ એટલો વેગમાં ઘોડો દોડાવ્યો, માણકી એટલી બધી વેગમાં દોડાવી જાણે પૃથ્વીને પગ ન અડ્યા. અને નાગપાલ વરુ પણ સાથે, નાગપાલ વરુ તો જોઈ રહ્યા. ઘોડી દોડાવી તો ખરી, પણ જયારે પાછી વાળી ત્યારે જાણે માણકી આડી પડીને પાછી વળી ગઈ. નાગપાલ વરુના મનમાં એમ થયું, આ કોઈ સામાન્ય તો નથી. અને મહારાજ માણકીને દોડાવતા પાદરમાં આવ્યા. જે ભક્તો ભટવદર ગયા એને ખબર હશે, ભટવદરના પાદરમાં વડલાનું વૃક્ષ હતું. ભગવાન સ્વામિનારાયણ એટલા વેગમાં માણકીને દોડાવતા વડલાથી નીચે નીકળ્યા. આટલું જ નહીં, પણ એ વડલાની જે વડવાયો છે, ચાલુ ઘોડીમાં એને પકડી લીધી, એકદમ સીડમાં ઘોડી જતી એમાં વડવાય પકડી લીધી. અને પછી હિંચક્યા, અને એકલા હિંચકે તો બરાબર, ઘોડીને બે પગથી દબાવીને આખી માણકીને અદ્ધર કરી અને ભગવાન સ્વામિનારાયણ ચાલુ માણકી હિચકવા લાગ્યા. અને આ દ્રશ્ય જયારે પૂરી સભાએ જોયું છે, એ જ વખતે પૂરી સભામાં જાહેરાત થવા માંડી, લોકો બોલવા માંડ્યા, સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, ને તો માણકી કદી ન તોડાય, કોઈની તાકાત નથી આટલા વેગમાં વડવાય પકડી શકાય. એને બદલે આખી માણકીને તોડી અને નાગપાલ વરુ પાછળ દોડ્યા આવતા હતા, ઘોડી દોડ્યા આવતા હતા. એને જયારે દ્રશ્ય જોયું, દિવ્ય સ્વરૂપે મહારાજના દર્શન થયા. નાગપાલ વરુ ભગવાન સ્વામિનારાયણના કદમમાં ઝૂક્યા અને કહે છે, મહારાજ, મેં જસુબા તો તમને આપ્યા, પણ મારો પ્રાણ પણ તમને આપ્યો, મને તમારે શરણે લો. ભગવાન સ્વામિનારાયણ હાથમાં પાણી લેવડાયું, વર્તમાન ધારણ કરાવ્યા. કાળ માયા પાપ કર્મ યમ દુત્ત ભયાદહમ હરિ કૃષ્ણમ દેવમ શરણમ પ્રપન્ન અસ્મિ સપાતુમાં. મૂકો પાણી નીચે. કાળું વાવડિયા કે, મહારાજ, આ પાણી હેઠું મૂક્યા જેવું નથી, એવા એવા પાપો કર્યા છે. મહારાજ, આ પાણીને પૃથ્વી પર મૂકો ને તો પૃથ્વી ફાટી જાય. મહારાજ, ચકલાની જીભોને કાપી કાપીને ખાવું એ તો મેં ફરાળ માન્યું છે, આવા મેં પાપો કર્યા છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, નાગપાલ, તમે પાપી હતા, હવે નથી, આજ તમે મારે શરણે થયા, તમારા તમામ પાપ માફ છે. બોલતા ભગવાન સ્વામિનારાયણ નાગપાલ વરુને પોતાને શરણે લીધા. પરમાત્માના સંબંધમાં જાણે અજાણે વ્યક્તિ આવે તોય ધન્ય ભાગી બની જાય. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, પૂતનાનો આવી રીતે ઉદ્ધાર પરમાત્માએ કર્યો છે. ત્યારબાદ પ્રભુના આવે 108 દિવસ જયારે પૂર્ણ થયા છે, અંગ પરિવર્તનનો ઉત્સવ આવ્યો છે. આ બાજુ કંસ મહારાજાને સમાચાર મળ્યા છે, પૂતના ફેલ, પૂતના મરી ગયા. સમાચાર મળતાની સાથે કંસને તો ઉત્પાત ઉપડ્યો, આહા, મરી બેન પૂતના જીવન મારી નાખી, તો જરૂર ઈ બાજુમાં ક્યાંક મારો દુશ્મન હશે. શક્તાસુરને મોકલ્યો. અંગ પરિવર્તનનો જયારે ઉત્સવ આવ્યો ને, ત્યારે બહુ બધા સગા સંબંધીને તેડાવ્યા, હજારોની સંખ્યામાં સગા સંબંધીઓ બધા આવ્યા, ઘર હાકડું પડવા માંડ્યું. બાબા નંદે દહે દૂધ ને માખણ ને બધી ગોળીઓ કાઢી બહાર, એ તો બહાર કાઢ્યું, પણ હારે કાનુડાને બહાર કાઢ્યો. મનમાં એમ થયું, આ ઘરમાં હાકડી કરશે. દહે દૂધ માખણની ગોળીઓ બધી ઉપરી મૂકીને કાનુડાને હેઠે ઉડાયો. આપણી તકલીફ જ છે, જગતના પદાર્થને આગળ રાખીએ છીએ, એને ઉપર રાખીને ભગવાન નીચે રાખીએ. આજ ઘરની અંદર કાનુડો હાકડી કરવા માંડ્યો, આવી જ કથા સત્સંગજીમાં લખી છે. ભગવાન સ્વામિનારાયણના બાલ સંસ્કાર જયારે શૌલ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે માતા ભક્તિને એમ લાગ્યું છે કે ઘનશ્યામ ઘરમાં હાકડી કરે, ત્યાં દીધા બાળકો મિત્રોને. આજ બાબા નંદને એમ લાગ્યું છે કે આ લાલો હાકડી કરે, બહાર કાઢ્યો અને ગાડા નીચે ઉડાયો. આ તો ભાઈ નટખટ ફખણા બે હે, આમાં પાટા ઊંચા નીચા કરે, આમ કર્યું ને, ફેરવીને પાટો જે માર્યું ગાડાને, ઊંધે કાન જીક્યું, દૂધ ને માખણ ગોળીઓ રેલમ છેલ. બધા ચારે બાજુ દોડતા દોડતા આવ્યા, આ ગાડું ઊંધું કોને નાખ્યું, ઊંધું કોને નાખ્યું, કોને ઊંધું નાખ્યું. લાલો તાંખી બીજી થઈ ગયો પાછો, કોઈને ખબર ન પડી કે લાલાએ ઊંધું નાખ્યું છે. અને ઈ છે ને, ભલભલા ના ઊંધા નાખી દે, એવું ખબર ન પડે કે આણે નાખ્યું, પડે નથી નાખતા દુનિયા ઊંધા, કોઈ દેન નામ આવ્યું. હજારો ના ઊંધે કાન જીકી દીધા, હજારો ના દૂધ ને દઈ ને માખણ રેલમ છે જે આટા મારે છે, પણ એનું નામ કોઈ દી ન આવે. લો શું થયું તું, તો પેટમાં દુખાવું ઉપડે ને પૂરું થઈ ગયું, કે કઈ નહોતું, કે અમે વાતો કરતા હતા, બીડી પીતા હતા, દમ વધારે લેવાય ગયા, શ્વાસ ચડી ગયો અને પૂરું થઈ ગયું. અરે ભલામણ, પેલા વેપારીએ દગો દીધો ને તે હાવ મને પૂરો કરી નાખ્યો, પણ કોઈ એમ ન કે ભગવાને દગો દીધો મને પૂરો કરી નાખ્યો. આજ બાભન દ્રષ્ટા નથી જેવું દઉં, અમારે પૂર્ણ સમય એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. આમ જો કે મને બહુ દ્રષ્ટાંત આમ બહુ પ્રિય નહીં, પણ ક્યારેક આપીએ, ક્યારેક ચડી જાય. એક દાદા ને ચાર દીકરા હતા, દાદા ભારે ભગવદી, ખબરમાં પૂજા કરવા બેસે ને તો 9 વાગ્યા સુધી પૂજા કરે, અને પૂજા કર્યા પછી જ બહાર નીકળે, અંદરથી બાણું કરી દે બંધ, એક દાડો નવ ને બદલે હાડા નવ વાગે ને તો બહાર નો નીકળ્યા. દીકરાને બહુના મનમાં સંકલ્પ થયો કે દાદા હજી કા નો નીકળ્યા, બાવું ખટખટાયું તોય નો નીકળ્યા. એક કલાક સુધી મહેનત કરી ન નીકળ્યા, પછી તો છોકરાને કહેવા મોકલ્યા બાપાને ઘરમાં ઘરી ગયા બહાર નીકળતા નથી. છોકરા આવ્યા ઘણું ખટખટાયું ન નીકળ્યા, બાવણું તોડ્યું અંદર ગયા ને બાપાને પૂરું થઈ ગયું તું હું બહાર નીકળે ગો. આખા ગામમાં ખબર પડી કે બધા માણસ આવી ગયા, ફલાણા બાપા વૈયા ગયા, ફલાણા બાપા વૈયા ગયા. પછી પૂછે તો ખરા ને સહજ બાપાને શું થયું તું, બધા પૂછવા માંડે બાપાને શું થયું તું. એમાં નાનો છોકરો બાળો માળે ભારે ચાલાક માળો. બધા પૂછવા માંડે છોકરો છોકરા બાપાને શું થયું તું, તો બાપાને ભાઈ કાંઈ નથી થયું. તે હવે ઘરમાં બાપાને ભગવાન બે જ હતા કે એમાં બાપાને ભગવાન બે ને કંઈક અણબનાવ થઈ ગયો અને ભગવાન બાપાને ટેલાઈ દીધા કે બાપાને ઠાકડી બેઠી બાંધી અને સમજાને લઈ ગયા ચિત્તા પર ઉડાવે. ન્યાય પૂછનારા પૂછે નવા નવા આવતા, એટલે બાપાને શું થયું, બાપાને કાંઈ નહોતું કે ભગવાન એને બને ગમે થયું કાંઈ ખબર જ ન પડી હોય ન હોય જી. અને એમાં ભગવાન એને કંઈક કર્યું અને ટેલાઈ દીધા પૂરા કરી નાખ્યા. ભગવાને વિચાર કર્યો આ સૃષ્ટિ સર્જાણી ત્યારથી આજ સુધીમાં કોઈ દી મારું જિંદગીમાં કોઈ નામ નથી લીધું અને આજ પહેલી વાર મારું નામ ચોપડે ચડી ગયું. કે ભારે કરીને હમણાં હળગાવી દે તો કલંક સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી રહી જાય, માટે આપણે કલંક રહેવા નથી દેવું. બાપાએ ભગવાનનો ઓર્ડર કર્યો જાઓ પાછા. બાપાએ પાછા ઓલા દીહવાળ મૂકવા ગયા તો હળવળી બેઠા થયા બાપા. એટલે બાપા જીવતા થયા, બાપા જીવતા થયા. ગયા ત્યારે છાઠડીમાં ગયા ને આવ્યા ત્યારે હાલ્યા આવ્યા. બાપા ઘેરે આવ્યા પણ સવારના નવ વાગ્યા ટેલી ગયેલા અને બપોરનો દોઢ બે વાગ્યો. બાપાને કકડીને ભૂખ લાગેલી. બાપાએ કીધું એલા ભૂખ બહુ લાગી. છોકરાને બહુ કે હમણાં શાક રોટલી કરી દઉં. શાક રોટલી કરવા બેઠા પણ અડધો કલાક તો લાગે ને. બાપાને કે રહેવાય ને, પેટમાં હનુમાનજી અડ્યું કાઢે. એમાં બાપાનું ધ્યાન કુળ લાડવા પડેલો, સમસ્યાના લાડવા એ વાળી ગયા. બાપાને મનમાંથી મારા લાડવા ખરા છે, હળવળું કરતા હરતા હરતા છે લાડવા પાસે પડી ગયા. મનમાંથી એક બે ખાઈ લઉં તો અડધો કલાક નીકળી જાય. બાપાએ લાડવા ઉલાળ્યા, હાથમાં લઈને બે મોઢામાં જીક્યા. પણ તમને ખબર હોય શમશાનમાં, શમશાનના લાડવામાં ઘી હોય ન હોય, હુકામ ન હોય. હવે સ્વાર્થ પૂરો થઈ ગયો પછી ઘી હોય, સ્વાર્થ હોય ત્યાં સુધી ઘી હોય, પછી તો કોરી ખાવાની હોય. એ ઘી વગરના લાડવાની બાપાએ મોઢામાં નાખ્યા ને ભાઈ ગળે હલવાઈ ગયા. પછી બારે ન નીકળે અંદરે ન જાય અને ઠો ઠો ઉપડ્યું. ઘડકથી બાપાને પૂરું થઈ ગયું અને વળી ગામમાં વાત પાછી પથરાણી, ફલાણા બાપા વૈયા ગયા, ફલાણા બાપા વૈયા ગયા. વળી ગામના લોકો બધા ભેળા થયા, મળ્યા પૂછાય બાપાને શું થયું, હમણાં થાજા થયા હતા ને. નાનો છોકરો કે ભાઈ હાજા થઈ ગયા હતા પણ ઘડીક રહી ન થઈ ગયા, કે રોટલી શાક તૈયાર જ થતા હતા, લઈને લાડવા ખાતા ગળે હલવાઈ ગયા, તે બાપા મરી ગયા. ભગવાન કે હવે બરાબર આપણું નામ નીકળી ગયું આ ચોપડામાંથી. અલૌકિક મૂર્તિ છે ભગવાન. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત ગાડાને ઊંધું નાખ્યું પણ કોઈને ખ્યાલ ના આવ્યો કે લાલાએ ગાડાને ઊંધું નાખ્યું છે. વળી દહીં દૂધ ને માખણ બધું ઉપરી મૂક્યું, લાલા નીચે હુડત ફરી વાર જે માર્યું પાટું, ફરી વાર ઊંધું નાખ્યું. ત્યારે મિત્રો જોઈ ગયા છે, મિત્રો વાત કરી છે આ નીચે હુતો હુતો પગ ભરાવે ગાડા ને, આ હખણો નથી રહી એમ. અને પછી કૃષ્ણ ને લઈ લાલા લઈને માં યશોદાજી ગયા છે. અને એ જ વખતે શક્તાસુર આવ્યો છે, ગાડે નીચે શબ્દી માર્યો છે, શક્તાસુર નો પ્રભુ વિનાશ કર્યો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત શક્તાસુર મર્તાની સાથે તૃણાવતને મોકલ્યો છે. માતા યશોદાની અંદર ગોદની અંદર ખેલતા પ્રભુએ વજન વધાર્યો, નીચે માતા મૂકી અને જ્યાં ગયા અને તૃણાવત આવ્યો છે, પ્રભુને એકદમ આકાશમાં ઉડાડ્યા છે. તૃણાવતની ડોકે પ્રભુ બાંધી ગયા છે, ડોકે એકદમ બાંધ્યા છે અને તૃણાવતનો શ્વાસ રોકાવા લાગ્યો. તૃણાવત રાડે રાડ બોલાવા લાગ્યો, લાલા મુજે છોડ દીજે, લાલા મુજે છોડ દીજે.